તારીખ 27/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સડક નંબર 26.
સ્વરૂપે સમજાય છે એમાં બધી વાત કરવી છે. પ્રમાણ જ્ઞાન કા વિષય નિત્ય વ અનિત્ય અથવા ત્રિકાળી ધ્રુવ ક્ષણિક પરિણામની વસ્તુ એક સાથ મેં પ્રમાણ જ્ઞાનનો જે વિષય છે એમાં તો સામાન્ય વિશેષાત્મક પોતે છે એમ આવે છે. પોતે જ સામાન્ય વિશેષાત્મક છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. સામાન્ય વિશેષાત્મક કહો, નિત્ય અનિત્ય કહો, કે ત્રિકાળી ધ્રુવ અને ક્ષણિક પરિણામ કહો, બધું એક આ છે. દોનો પ્રકાર કા અનુભવ એક ની સમય હોને પર નિશંકતા હો જાતી હૈ. દોનો પ્રકાર એટલે નિત્ય અને અનિત્ય બંને. અને પ્રમાણ જ્ઞાનમાં તો યુગપત અનુભવ છે, વેદન પર્યાયનું છે, અવલંબન નિત્ય ત્રિકાળી ધ્રુવ આત્માનું છે, એટલે બંનેનો અનુભવ કહે છે. દોનો પ્રકાર કા અનુભવ એક હી સમય હોને પર નિશંકતા હો જાતી હૈ. અને અનુભવ જ્ઞાન જે છે એમાં તો નિશંકતા આવે છે. જ્યારે દ્રઢ પર્યાયાત્મક વસ્તુનો અનુભવ થાય ત્યારે પછી પોતાના સ્વરૂપ માટે કોઈ શંકાનું સ્થાન રહેતું નથી. એક શરીર વિજ્ઞાનમાં એક દવા લાગુ પડે તો માણસ એમ કે હું અનુભવથી કહું છું કે આ રોગ ઉપર આ દવા કામ કરે છે, છતાં નથી કરતી. પાછો બની શકે છે, પણ અનુભવ વાળાને કેટલી નિશંકતા હોય, મને મટી ગયું હતું, મેં દવા વાપરીને મને એ રોગ મટી ગયો હતો. પણ અનુભવની જે નિશંકતા છે અને અનુમાન અથવા શ્રવણ કરેલી વાતની નિશંકતા છે એમાં ઘણો ફરક છે.
શું ફરક છે એમ પૂછીને?
પ્રત્યક્ષ પરોક્ષનો ફરક છે. પ્રત્યક્ષ પરોક્ષનો ફરક એટલો બધો છે કે આ તો અનુભવ વિષય એટલે સ્વાદનો વિષય છે. એક ચીજ તમે ખાધી ન હોય એ ચીજનું ગમે એટલું વર્ણન કરે કે આવી સરસ ચીજ હતી, આવી સરસ ચીજ હતી. તમે કેરી ખાધી હશે પણ આ એક ફલાણી જગ્યાએ ફલાણા દેશમાં ફલાણી સિઝનમાં થાય છે એનો સ્વાદ જ કોઈ ઓર આવે છે. હવે કેવી રીતે ગમે એટલું પરોક્ષ રીતે તમે એનું વર્ણન કરીને સમજાવો. માણસ ચાખે એક બટકું પણ અને એને જે એના સ્વાદનું જ્ઞાન થાય અને સાંભળી સાંભળીને સ્વાદનું જ્ઞાન થાય, એટલો મોટો ફરક છે. એટલો બધો ફરક છે. એમ શાસ્ત્રથી પણ આત્માનું શ્રવણ તો થાય છે. આત્મા સામાન્યપણે વિશેષપણે આનંદપણે આનંદનો જેટલું થઈ શકે સ્વસંવેદનનું, છતાં પણ અનુભવ જ્ઞાન છે એની નિશંકતા એમાં આવે નહીં. નિશંક ન થઈ શકે ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્રને અનુરૂપ જ્ઞાન પણ થયું હોય તો પણ એમાં નિશંકતા આવી ન શકે. અને એટલા માટે એમ કહેવાય છે કે જાણપણું ગમે એટલું શાસ્ત્રથી કર્યું હોય તો પણ જ્યાં સુધી મોક્ષ જીવને સ્વાનુભવ નથી થતો ત્યાં સુધી નિશંક નથી હોતો. ભલે સમજણમાં એને બરાબર લાગ્યું હોય તો પણ એ નિશંકતા એટલી આવે જ નહીં. આ એક વસ્તુ સ્થિતિ છે. અનુભવમાં તો નિશંકતા, અનુભવ અંશથી નિર્ણય થયો છે. માટે ત્યાં નિશંકતા આવે છે, તો પણ એ નિશંકતા અને અનુભવની નિશંકતામાં તારતમ્યતાની દ્રઢતા વધારે છે અનુભવની. એટલી દ્રઢતા ભલે યથાર્થ છે, જે યથાર્થ નિર્ણય સમ્યક સન્મુખ નો છે એમાં યથાર્થતા છે, એટલે નિશંકતા પણ છે, નિશંકતા છે પણ એ યથાર્થ છે. તો પણ અનુભવથી જે નિશંકતા આવે એની દ્રઢતા વિશે એ દ્રઢતા વધી જાય છે. કેમ કે અતિન્દ્રિય પ્રત્યક્ષમાં સર્વ પ્રદેશથી વિશ્વાસ આવ્યો છે, નિર્ણયમાં વિશ્વાસ આવ્યો છે, તો પણ પરોક્ષતા ઘણી છે. અને અહિયાં અતિન્દ્રિય પ્રત્યક્ષ પ્રત્યક્ષ પરોક્ષ નો જે આંતરો છે એને લઈને દ્રઢતા વધારે આવે છે.
નિશ્ચયના કાળમાં જે આપણે પ્રત્યક્ષ વાત કરી કે પ્રત્યક્ષ નિર્ણયના કાળમાં પણ નિર્ણય થયા પછી જે અનંત પ્રત્યક્ષતા ખ્યાલમાં આવે છે,
નિર્ણયમાં આવે છે પણ જેના ખ્યાલમાં આવે છે એમાં એક વાનગી સહેજ ચાખી છે અને આખી ચીજનો નિર્ણય થાય છે. અને આ તો જયારે આખી ચીજ જ અનુભવમાં આવી બંને નિશંક છે પણ દ્રઢ નિશંક છે જે અનુભવ પ્રત્યક્ષ છે. નિર્ણયમાં એટલી દ્રઢતા નથી જેટલી અનુભવ કાળથી દ્રઢતા થઈ છે, એટલી દ્રઢતા.
નિશંકતાનું કારણ પ્રત્યક્ષતા લેવી યા નિશંકતાનું કારણ અનુભવ લેવો?
પ્રત્યક્ષતા અને અનુભવ બે સાથે જ રહે છે. ઓલામાં શું છે કે અનુભવાંશે પ્રતીતિ છે અને અહીંયા પરમાર્થનો નિર્વિકલ્પ પ્રત્યક્ષ અનુભવ છે. બે વચ્ચેનો જે આંતરો છે એટલો ફરક છે. બસ
નિશંકતાની જાતિ એક છે, તારતમ્યતાનો ફરક છે એમ લઈ શકાય?
હા, જાતિ એક છે, તારતમ્ય ભેદ છે.
જેમ કે આપણે અગ્નિનું સ્વરૂપ જાણવું હોય, અગ્નિનું સ્વરૂપ જાણવું હોય તો અગ્નિ કેવી છે, તો લાલ છે, ગરમ છે, તો આપણે થિયરીકલ જઈને પ્રત્યક્ષ પ્રેક્ટિકલ આપણે હાથ લગાડે જોઈએ પછી જે નિશંકતા આવે એ ઓર પ્રકારની.
પણ હવે અહીંયા બે શું ફરક છે, શું ફરક છે કે જ્ઞાનમાં જે સ્વભાવંશ ખુલ્લો, સ્વભાવંશ જે પ્રગટ છે એમાં પ્રત્યક્ષપણું છે, આંશિક પ્રત્યક્ષપણું છે અને એના આધારે નિર્ણય થયો છે. અને અનુભવમાં પરોક્ષપણું વિલય પામી ગયું છે અને અતિન્દ્રિય પ્રત્યક્ષપણું જે શુદ્ધ ઉપયોગમાં વર્તે છે એને લઈને જે નિશ્ચય છે કે નિર્ણય છે કે આવો જ આત્મા છે, જેને નિર્વિકલ્પ પ્રતીતિ ત્યાં કહી દીધી પછી સાથે સાથે ઉપજી ગઈ, તો નિર્ણય વખતે શ્રદ્ધા મિથ્યા છે, જ્યારે અનુભવ વખતે શ્રદ્ધા સમ્યક છે એટલે એની અવગાઢતામાં ફરક તો પડવાનો. ભલે જ્ઞાનની જાતિ માનો કે એક વખત આપણે સરખી થઈ ગઈ, જ્ઞાનની જાતિ બદલી ગઈ, પણ શ્રદ્ધા તો નથી બદલી, તો એટલી અવગાઢતામાં તો ફેર પડશે. શ્રદ્ધાની પુષ્ટિ મળે જ્ઞાનને અને જે નિશંકતા આવે, અને શ્રદ્ધાની પુષ્ટિ હજી ન મળે અને છતાં જ્ઞાનમાં વિશ્વાસ નિર્ણય યથાર્થ થઈ ગયો, તો એમાં જે ફરક એ ફરક પડ્યો છે.
શ્રદ્ધા અનંત શક્તિથી આ વાતનું
સગડ્યું
થઈ, તો અનંત શક્તિનું બળ એના
બળ વધારે મળે છે.
એટલું તારતમ્યતા નો ફરક પડે.
બાકી ફેર નથી,
ફેર જાતે જ છે.
જેવો નિર્ણયમાં આવ્યો છે એવો જ અનુભવમાં આવે છે, અથવા તો અનુભવની બહાર નીકળીને કોઈ મેળવણી કરે વિચારમાં અનુભવી જીવ કે મને જે પહેલા નિર્ણય થયો સમ્યક સંમતતા અને અને પછી આત્મા જે અનુભવમાં આવ્યો એ બે વચ્ચે ફેર શું? કે જેવો નિર્ણયમાં આવ્યો તો એવો જ અનુભવમાં આવ્યો, પણ નિર્ણય વખતે પ્રત્યક્ષ નહોતો થયો આત્મા, અનુભવ વખતે આત્મા પ્રત્યક્ષ થયો. બાકી વિષયમાં કોઈ ફેરફાર વાળો વિષય અનુભવમાં આવ્યો, નિર્ણયમાં આવ્યો તો એથી કોઈ ફેરફાર
વાળો નિર્ણય ખોટો પડે આવ્યો
તો નિર્ણય
ખોટો પડે
એમ નથી પડતું, એમ બનતું પણ
બનતું પણ
એ તો એક લોજિકલી ખોટો પડે,
અનુભવ અંશે પ્રતિ શબ્દ આવ્યો અને બોલો અનુભવ બેમાં ભેદ કેવી રીતે કરવો?
એમાં શું છે કે અનુભવ અંશે જે પ્રતિમાં આવ્યો એમાં અંશે રાગ થી ખસીને અનુભવ નિર્ણય કર્યો છે. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો 144 પ્રવચનમાં અંશે રાગ નો અભાવ કરીને શ્રીમદજી એને અનુભવાંશ કીધો અને ગુરુદેવે એમ કહ્યું કે રાગ નો અંશે અભાવ કરીને નિર્ણય કર્યો 144 પ્રવચન. જ્યારે અહીંયા તો રાગનો બુદ્ધિપૂર્વક ના રાગનો બરાબર અભાવ પૂરો અભાવ કરીને અનુભવ કર્યો છે, અંશે અભાવ નથી કર્યો. તો ત્યાં અંશે અભાવ કર્યો એમાં શું કે આધાર છોડ્યો, જ્ઞાન ના આધારે જ્ઞાન નો નિર્ણય કર્યો, રાગ ના આધારે. અત્યારે જે શાસ્ત્ર વાંચીને સ્વવિકલ્પ દશામાં નિર્ણય થાય છે આત્મા એમાં રાગ નો આધાર ચાલુ જ છે, એનાથી એ જ સ્થિતિમાં નિર્ણય થાય છે. જ્યારે યથાર્થ નિર્ણયમાં અથવા સમસન્મુક્તાના નિર્ણયમાં આધાર જ્ઞાનનો લઈને જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય છે અને જ્ઞાનમાં જ્ઞાનના આધારમાં પણ જ્ઞાન સામાન્યમાં જે વેદનની પ્રત્યક્ષતા છે અંશે એનો આધાર લઈને જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય થાય છે. બોલામાં તો સીધો પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, એ રીતે પરિણામમાં મોટો આત્રો છે. જાતિ તો સમજમાં આવી ગઈ ત્યાં, કેમ કે જ્ઞાને જ પોતાના વેદન થી નિર્ણય કર્યો છે. વેદ્ય વેદક ભાવ ત્યાં એક જ છે, વેદાનાર અને વેદનાર છે નિર્ણય. એટલે નિશંકતા આવે છે, એટલે યથાર્થતા આવે છે એમ છે. નાના વેદનની વેદનનો વિષય એવો છે કે એક પરદ્રવ્ય નું વેદન ન થઈ શકતું હોય તો તે વેદન ને સમજાવી નથી શકાતું. આપણને કોઈ પૂછે કે તમને દુખાવો કેવો થાય છે તો શું સમજાવું? પછી બહુ સ્પેસિફાઈ કરવા માટે આ હોમિયોપેથી વાળા જરા ચિકાસ કરે છે, કેમ કે એ લોકોનો એ સબ્જેક્ટ વધારે છે. એક બુક નું ટાઇટલ જ એવું હતું, 10,000 સેન્સેશન ઓફ ધી બોડી.
અચ્છા,
કેટલા?
10,000.
મીછી ચટકા ભરે એવું વેદન છે, કે કોઈ તમને ઘા મારતા હોય એવું વેદન છે, કે કોઈ તમને કાપતા હોય એવું વેદન છે, એમ કરીને પછી કઢાવે વાત અને એના ઉપર છે એને સિમ્પટમ પકડીને સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ કરે છે. દર્દીને તમે પૂછો ને તો એક્સપ્રેસ નહીં કરી શકે. વેદન કેવું છે, એમ જ્ઞાન નું જે વેદન છે અને વિચાર ને સ્પષ્ટતામાં લેવા કરતા થોડું પ્રયોગમાં ઉતરીને સમજવું વધારે ઈષ્ટ છે. અધ્યાત્મ નો વિષય અને એમાં ખાસ કરીને અધ્યાત્મ ના ઊંડાણ નો વિષય વિચાર કોટે છે, એક ડગલું આગળ કરીને સમજવા યોગ્ય છે, અથવા એક ડગલું આગળ ચાલતા સમજવામાં લાભનો પણ કારણ છે. આવો જગદીશભાઈ, ખબર અને આ વિષયમાં વિકાસ સાધવો હોય કે વિકાસ પામવો હોય તો એ વાત પણ સ્પષ્ટતાની વાત પણ સ્પષ્ટ સમજવા જેવી છે કે જે સ્પષ્ટતા ગમે તેટલી વિચારમાં થશે તો પણ અનુભવના વિષયની સ્પષ્ટતા વિચારની અંદર સમાવેશ નહીં પામે, આટલું સ્પષ્ટ સમજવા જેવું છે. અનુભવનો વાતની સ્પષ્ટતા મેળવવી હોય તો પરિણમનની થોડી અનુભવ પદ્ધતિ બાજુ કેળવવું પણ જોઈએ છે. આ એક જ એનો ઉપાય છે, બીજી કોઈ એનો રેમેડી નથી, કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ પર્યાય નથી. અનુભવનો વિષય અનુભવ પદ્ધતિએ ચડીને જેટલો સમજાય એટલો જ વધારે સ્પષ્ટ થશે, વિચારથી એટલો સ્પષ્ટ નહીં થાય. એટલા માટે અવલોકન પદ્ધતિ પ્રયોગ છે એને એને આપણે બીજી ભાષામાં અનુભવ પદ્ધતિ કહીએ છીએ. એટલે જ્ઞાનનું જે જ્ઞાન વેદન છે એ જ્યાં સુધી ન સમજાય કે ન મળે કે ન જડે ત્યાં સુધી જ્ઞાનમાં જ તપાસ કરવાની જરૂર છે. જ્યારે આચાર્યોએ અને જ્ઞાનીઓએ એટલે કે પ્રમાણિક પુરુષોએ અને આધારભૂત જેના વચનો કરી શકાય ઓથેન્ટિક કુંકુદાચાર્યના અમૃતચંદ્રાચાર્ય કે ભાઈ તારું જ્ઞાન વેદન તારા જ્ઞાનને છોડીને ક્યાંય જઈ શકે એ પરિસ્થિતિ છે, તેમ બીજા કોઈ અન્યનું વેદન જ્ઞાનમાં આવી શકે એવો કોઈ જ્ઞાનમાં અવકાશ નથી. જ્યાં સુધી ન જડે ત્યાં સુધી ત્યાં જ શોધ, અને શોધ કરવા જતા એટલી વિટંબણા કે એટલી આપત્તિ કે એટલી મુશ્કેલી નથી. શોધ નથી કરી આ જીવે ત્યાં સુધી એક કોયડા જેવી વાત જરૂર છે. પણ શોધમાં નીકળ્યા પછી એ સમસ્યા હળવી બને છે અને ઉકલી પણ જાય છે. નથી ઉકલતી એવું પણ નથી, જેને શોધવો જ છે એને નથી મળતું એવું નથી. એ તો આજે ગુરુદેવે બેન્સિલ નંબરનો આધાર આપ્યો, ભાવના નિષ્ફળ જાય તો જગત ને શૂન્ય થવું પડે, જો બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે. આ માર્ગની સુંદરતા છે કે જે ખરેખર માર્ગને પામવા ઈચ્છે છે એ નિષ્ફળ જતા નથી, અને જે ખરેખર નથી ઈચ્છતા એને સફળતા મળતી પણ નથી. બે વાત બે બાજુ ફાઇનલ જ છે, કોઈ બાજુ અચોક્કસ વાત નથી, એકદમ ચોક્કસ વાત છે બે બાજુ ની, ખૂબ જ ચોક્કસ છે.
એ શોધવાનો શોધ ચલાવવાનો ક્યાં પ્રકાર છે, ક્યાં ચલાવવી એમ
છે, 190 નંબર નો પરમાગમ સારમાં કે જ્યાં સુધી તત્વ નો નિર્ણય ન થાય ત્યાં સુધી ઊંઘ આવે નહીં. સુગાની જેની દશા થઈ હતી અને ગુરુદેવની એ થઈ હશે, કારણ કે મિત્ર ક્યાંથી કે ફરતા હોય ને ઊંઘ ના આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય ને ઊંઘ ના આવે, અથવા કોઈ ચિંતા ઘેરી ચિંતા નો વિષય હોય ને ઊંઘ ના આવે, તેમ તત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી સુખ એટલે ઊંઘ ના આવે. આ પરિસ્થિતિમાં તો નિર્ણય મારા જીવ આવે છે એને નિર્ણય થાય છે. નિર્ણય કોઈ સામાન્ય શાસ્ત્રો માટે વિચાર કરે ને ચિંતન કરે ને નિર્ણય થઈ જાય એવું નથી બનતું. નિર્ણય તો આ ભૂમિકામાં આવે એને થાય છે. એ વાત પણ કેટલી જ ચોક્કસ છે. એમાં કાયદો બધાના માટે એક સરખો છે.
એમનું વિજ્ઞાન શું? એમ
વિજ્ઞાની કે ચાર ગતિના દુઃખની તરવાર માથે લટકે છે. અનંત જન્મ મરણની એક સિંહ નથી, સિંહનું ટોળું છે પાછળ. એટલું બધું ભય છે એની પાછળ. અવગમનનું ભય બહુ ન લાગે તો એનું કારણ દર્શનનું તીવ્ર છે. વસ્તુ સ્થિતિ તો એવી જ છે. જેને વાસ્તવિકતા સમજાય છે એને તો ઉડી જાય છે. એક વાર તો ઉડી જાય અને ત્યારે એની ભૂમિકામાં પ્રવેશ કરે છે. હીરાની ચૂંક હોય છે, નાક સાફ કરવા જાય ને માર માથે પડી જાય. હીરો પછી 50,000 નો કિંમતી હોય તો કઈ શુદ્ધતા નથી. ઘરમાં પડી ગઈ હોય અને ન જડે અડધી કલાક, કલાક, બે કલાક, 3 કલાક, 4 કલાક, રાત પડી, હવે કઈ નહીં, કાલ ગુજરાતું એમ પણ ભૂલાય. 3-4 કલાકે ટેન્શન વધે. 1/2 કલાક ન ગળે ત્યાં સુધી તો ગોતા કરે, પણ 4 કલાકે રાત પડવા આવે ને એટલે ટેન્શન વધે સીધું. ત્યારે કોઈ એમ કઈ પણ હવે ચિંતા કરવાની શું જરૂર છે? ઘરમાંથી ક્યાં જવાની છે? છે તો ઘરમાં ને ઘરમાં ને આપણે આજ નહીં કાલ જડશે. કોઈ તૈયાર નથી થતું. એમ કે મને ઊંઘ નહીં આવે, નહીં જડે ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. તો એ તો પથરાનો કટકો છે.
એમાં પાછું અનુભવ પદ્ધતિ એમ ત્રણે ચીજ આવે છે. એટલે એ
જ્ઞાન સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે.
વર્તમાન પદ્ધતિમાં શું ફેર કરવો?
એ છે કે ઉપયોગને શું અનુભવાય છે એના ઉપર લઈ જવો. ફરીથી તમને કોઈ પરિચિત નો અનુભવ થઈ શકતો નથી, માનતા હોય તો.
બરાબર,
અનુભવ તો તમારી પર્યાય નો થાય છે. હવે જ્ઞાની એમ કહે છે કે પર્યાયમાં પણ તને જે અનુભવ થાય છે એમાં તને તારા જ્ઞાન નો થાય છે, રાગ નો નહીં. રાગ નું તો પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં. જેમ મરચું તીખું લાગે છે એમાં મરચા નો અનુભવ નથી. મરચા ને સ્વાદ નો રસ છે એનું પ્રતિબિંબ જ્ઞાનમાં આવે છે. મરચું નથી આવતું, મરચા નો રસ નથી જ્ઞાનમાં આવતો. પણ છતાં મને લાગે છે એ જેટલી ભ્રાંતિ છે એટલો જ રાગ મને થાય છે, એટલી ભ્રાંતિ છે.
તો એના સંબંધે જે વિભાવ રસ છે કે આ તીખાસ છે, એ જે તીખાસના રસનું વેદન છે એ તો અનુભવાય કે એ પણ નથી? એનો
રસ એનું પ્રતિબિંબ છે. શું જો જ્ઞાનને પકડે તો બરાબર સમજાય. શું રાગમાં તીખાસ છે ખરી, એનો રસ છે ખરો, પણ જ્ઞાનથી ભિન્ન છે. અને વેદન જ્ઞાનનું છે, બીજાનું નથી. હવે જ્યાં સુધી જ્ઞાનનું જ જ્ઞાનમાં વેદન છે એટલું ન પકડાય અનુભવ પદ્ધતિ, ત્યાં સુધી ઉપયોગને પોતાના અનુભવ ઉપર સંશોધક બુદ્ધિએ પણ લઈ જવું કે ખરું શું છે આમાં. ન જડે ત્યાં સુધી શોધવું જ રહ્યું, બીજું શું થાય?
એને તો વિકલ્પથી જ થશે ને.
નહીં, ઉપયોગને અનુભવ ઉપર લઈ જવો, જોવું, અનુભવને જોવો. વિચાર તો અનુપસ્થિત ચીજ નો હોય, ચાલતા પરિણામમાં અનુભવ છે તો ઉપસ્થિત ચીજ છે.
ઉપસ્થિત ચીજ,
એટલે જોવું છે. તમે મારી સામે બેઠા છો પછી વિચાર ક્યાં તમારો કરવાનો, અનિલભાઈ કેવા હશે, સામે બેઠા છે જોયેલું કાવા છે. વસ્તુ તો મોજૂદ છે, જ્ઞાન મોજૂદ છે, એમાં જ્ઞાનનું વેદન મોજૂદ છે. ઉપયોગ એના ઉપર જતો નથી, ત્યાં સુધી વાત સમજવામાં આવતી નથી.
એને એ જ સમસ્યા છે કે ઉપયોગને લઈ કેવી રીતે જાવ. એ કોઈ વસ્તુ તો નથી કે લૂંચકીન ખીચામ મૂકી દીધી,
પણ જોયા કરું કે કેમાં શું અનુભવાય છે, શું અનુભવાય છે. પોતાના અનુભવને તપાસવો, ન દેખાય તો તપાસવો.
તપાસતા રહેવું
સ્ટેજ આ છે, જેમ જ્યાં સુધી ન જડે ત્યાં સુધી ગોતે છે.
પણ તપાસતા તપાસતા આયુષ પૂરું થાય તો શ્રદ્ધા સાથે લઈને જાય છે ખરો.
વિશે ચાલે છે. જો નિર્ણય થઈ જાય તો સંસ્કાર પડી જાય છે,
બરાબર છે.
અને સંસ્કાર લઈને જાય તો પછી તરત બીજા,
બરાબર છે. શ્રદ્ધા આ જ છે, જો પણ સમય દર્શન પર છે
તીવ્ર રૂચિ હોય તો પણ સંસ્કાર લઈને જાય, નહીતર સંસ્કાર વગર જાય તો પછી તો વંટોળિયામાં તણખલું છે, ક્યાં ઉડીને પડે કઈ
કહેવાય.
કામે લાગી જવું વધારે સારું, તો એ સલાહ આપો. આયુષ ને વાત આયુષ પાસે, આપડે તો અત્યારે તો ચાલુ છે આયુષ, આપડે તો કામે લાગી જવું બરાબર. જ્ઞાન કદી પોતાના વેદન નો ત્યાગ કરી શકતું નથી, ત્યાગ થઈ શકતો પણ નથી, કરવો હોય તોય. સવાલ એટલો છે કે પોતે વિમુખ છે અથવા ઉદાસીન છે, ઉપેક્ષિત છે અથવા બીજે આકર્ષિત છે, એની જ વિટમણા છે, બીજું કઈ સવાલ
નથી. વસ્તુ સ્થિતિ બધી મોજૂદ છે, ખાલી સ્વીકાર કરવાનું.
વસ્તુ સ્થિતિ મોજૂદ છે, હવે પોતાને કેટલી જરૂર છે, કેટલી ગરજ છે એના ઉપર એનો પ્રયત્ન ચાલે છે. એ સંબંધીની ખોજનો પ્રયત્ન જે છે એ શોધ ઉપર ઉપરથી ચાલે છે. જેમ કે ઘેરો ખોવાઈ ગયો હોય અને ઘરમાં ખોવાઈ ગયો હોય તો માણસ ઊંઘતો નથી. તો આ તો એના કરતા કેટલી કિંમતી છે એ તો કઈ એનું કઈ ટર્મિનોલોજી નથી કે બે વચ્ચે કઈ સરખામણી કરી શકાય. આ ચૈતન્ય હીરો ખોવાનો છે અને ખાઈ પીને હોઈ જાય છે જે, તો પછી દાનત તો બરાબર નથી ને, સીધી વાત થઈ કે. સામાન્ય જ્ઞાન ને સમ્યક મિથ્યા પણ નથી લાગવું પડતું, એ વિશેષ જ્ઞાન ને લાગવું પડે છે. અને આ જે વેદન છે એ સામાન્ય જ્ઞાન માં છે. સામાન્ય જ્ઞાન ને કોઈ વિશેષણ લાગુ નથી પડતું, મતિનું નહીં, સ્વરૂપનું નહીં, અલ્પજ્ઞાનપણાનું નહીં, કેવળ જ્ઞાનપણાનું નહીં, પૂર્ણપણાનું નહીં, અપૂર્ણપણાનું નહીં, મિથ્યાપણાનું નહીં, સમ્યકપણાનું, એક વિશેષણ ન લાગુ પડે એનું નામ સામાન્ય છે ને, ત્યાં વેદન છે એમ છે. એટલે જાતિ એક છે. એટલે તો સ્વસંવેદન શબ્દ વાપરો લક્ષ લક્ષણની ચર્ચામાં, કે પ્રસિદ્ધ હિ જ્ઞાનમ, જ્ઞાન માત્ર કયો એટલે સામાન્ય જ્ઞાન, એની સ્વસંવેદન થી સિદ્ધિ છે. પણ અહીંયા તો મિથ્યા જ્ઞાન છે, તો કે મિથ્યા સંવેદન ની અપેક્ષા અહીંયા નથી લાગુ પડતી. શું
સામાન્ય ને કોઈ
અપેક્ષા નથી,
સ્વભાવ રૂપ છે. પણ ત્યાં જ એકતા થતા આત્મા જ કહી દીધો છે ને, એને જ આત્મા કહી દીધો છે. એકતા થતા આત્મા થઈ ગયો, પછી એને અપેક્ષા ક્યાં? સવાલ
જ્ઞાન ની પર્યાય માં એનું પ્રતિબિંબ પડે છે. તીખાશ વેદાતી નથી, તીખાશ નો અનુભવ નથી, તીખાશ નું જ્ઞાન છે. ઠંડી નું જ્ઞાન છે, ઠંડી નું વેદન નથી. ગળપણ તીખાશ નું જ્ઞાન છે, વેદન નથી. એમ છે, જાણવું એક વાત છે, જ્ઞાન એટલે જાણવું માત્ર છે, વેદન નથી. વેદન થઈ શકે નહીં. લાડવો ખાઈ શકતો જ નથી, અજ્ઞાની નથી ખાઈ શકતો. નાની અજ્ઞાની કોઈ લાડવો ખાઈ શકે જ નહીં. એનો અર્થ શું છે? એને લાડવો પણ પોતાની શ્રદ્ધા
કાઢવું
નથી નીકળતું. કેમ કે પોતાની શરતે કાઢવું,
પોતાની રીતે કાઢવું,
પોતાની રીતે કાઢવો છે. જ્ઞાની ની આજ્ઞા એ ચાલવું નથી. શું છે?
નહીં, હિત માટે તો જ્ઞાની ની આજ્ઞા નહીં ચાલવું પડે. હિત જો એ ઈચ્છો હોય એનું, હમણો જીવ એનું હિત ઈચ્છતો હોય તો જ્ઞાની ની રીતે ચાલવું પડે. ચાલે તો મળે.
જ્ઞાની એ ખાતરી આપે કે જો જ્ઞાની ની આજ્ઞા રુચિ તને હોય તો એ એક સંકેત જ છે.
પણ સમ્યક
કુવામાં એવાડામાં આવે ક્યાંથી?
ત્યારે
લાડવા નથી ભોગવતો, પણ લાડવા સંબંધી ના રાગ ને ભોગવે છે, એટલી જ અપેક્ષા લે છે. ત્યારે જ્ઞાન ને રાગ વચ્ચે ની અપેક્ષા નથી ચાલતી. જયારે જ્ઞાન ને રાગ વચ્ચે ની અપેક્ષા ચાલે, ત્યારે એમ કે કોઈ રીતે તારા રાગ ને ભોગવ્યો જ નથી, તે જ્ઞાન ને જ ભોગવ્યું છે. પણ તને ખબર નથી કે મેં શું ભોગવ્યું છે. છઠ્ઠી ગાથા નો પ્રવચન માં એ વાત છે. એમ છે, એ બહુ સ્પષ્ટ છે છઠ્ઠી ગાથા માં એ વિશે, ગુરુદેવ ના પ્રવચન માં, કે અનાદિ થી વર્તમાન સુધી નો જેટલો અનંત કાળ ગયો એમાં તમે તારા જ્ઞાન નો જ અનુભવ થયો છે. કદી તને તારા જ્ઞાન સિવાય કોઈ નો અનુભવ થયો જ નથી. પણ તે એ વાતને સ્વીકારી નથી. આટલો વાંધો છે, એ તારામાં વાંધો છે આ વાતનો છે કે તે એ વાતને સ્વીકારી નથી. બાકી થયું છે તો આમાં જ પ્રતિબિંબ આવે છે જ્ઞાન માં, એને એમ કેવાય કે જ્ઞાન નું જ્ઞેય છે. અનુભવાય છે શું, રાગ કે જ્ઞાન? તો કે જ્ઞાન સિવાય બીજો અનુભવ થઈ શકે નહીં, કોઈ જીવ અશક્ય છે. એ શબ્દ વાપર્યો છે ચોરાણું ગાજ, અશક્ય છે.
જે રાગ ને કે રુચિ ને અનુભવે છે એ કઈ અપેક્ષા એ કીધું છે?
બીજા પદાર્થ
નથી,
જયારે રાગ જીવનો છે એમ કેવાય, ત્યારે એમ કહેવાય કે જે શરીર ઉપર તને રાગ છે એ શરીર જીવનું નથી, રાગ જીવનો છે. પણ જ્યારે આત્માના સ્વરૂપની વાત ચાલતી હોય ત્યારે એમ કહેવાય કે રાગ જીવનો નથી, રાગ તો અજીવનો છે, જ્ઞાન જીવનો છે.
તો એ રાગની ઉત્પત્તિનું કારણ મન છે?
રાગની ઉત્પત્તિનું કારણ અજ્ઞાન છે. અને દેશી જે સંસારી જીવોને રાગની ઉત્પત્તિનું કારણ છે એ અજ્ઞાન છે. અને આટલો બધો રાગ કેમ જીવને, એવી કઈ આત્મામાં ખાણ છે કે આટલો બધો રાગ અંદરથી નીકળે છે? તો કે અજ્ઞાન રૂપી મોટી ખાણ છે, એમાંથી રાગ આવે છે. સ્વરૂપનું અજ્ઞાન એ જીવને રાગ કરાવે છે.
જ્ઞાન પોતે જ આત્મામાંથી આવે છે, અને આત્મામાં આપ કહો છો કે રાગ ને ઉત્પન્ન કરે એવી કોઈ જગ્યા જ નથી, બહાર થી આવતો નથી.
આવા બે પ્રકાર જ્ઞાનમાં ને જ્ઞાનમાં ઉભા થાય છે. કે જ્ઞાન પોતાને જ્યારે સંભાળતું નથી, પોતામાં સાવધાન નથી, ત્યારે જ્ઞાનને જ પોતાનું અજ્ઞાનત્વ છે, પોતા સંબંધે. પણ એ રોગ પણ જ્ઞાનનો જ છે.
એને ધર્મ રૂપે સમજવું, યોગ્યતા રૂપ ધર્મ.
યોગ્યતા ગુણ નથી,
ગુણ નથી,
પર્યાય ધર્મ છે.
પર્યાય ધર્મ
ગુણમાં નથી, વસ્તુ દ્રવ્યમાં નથી, પર્યાય ધર્મ છે. સંસાર, અજ્ઞાન, મિથ્યાત્વ, રાગ અને તમામ પ્રકારની વિકૃતિ એ પર્યાય ધર્મ છે. શુદ્ધિ પણ પર્યાય ધર્મ છે, અશુદ્ધિ પણ પર્યાય ધર્મ છે. દ્રવ્ય ગુણને શુદ્ધિ અશુદ્ધિની કોઈ અપેક્ષા લાવવી પડતી નથી, એ તો જેવા છે તેવા જ સદાય છે. કેમ કે શુદ્ધિ કહીએ તો અશુદ્ધિની અપેક્ષા લાગવી પડે છે, ખરેખર લાગુ નથી.
મન ત્યાં માત્ર નિમિત્ત પડે છે રાગ થવામાં.
હા, એ તો એક મન છે, જોવામાં ડોળો નિમિત્ત પડે છે.
એવી રીતે એટલે અજ્ઞાન જે નિમિત્ત કીધું એ હિત અહિત રૂપનું જે અજ્ઞાન વર્તે છે એ જ સમજવું ને.
આમ તો મૂળમાં સ્વરૂપનું જ અજ્ઞાન છે, પછી
એ તો બરાબર છે. એટલે હિત અહિત બુદ્ધિ ખોટી જગ્યાએ,
અથવા સુખ દુઃખની બુદ્ધિ ખોટી છે,
ખોટી છે.
કોઈ
પણ આબાળ ગોપાળ બધાને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે, એટલે એ સામાન્ય જ્ઞાન છે. એટલે એમ થઈ રહ્યું છે, પણ પોતાને એ વાત પરવશતાને લઈને સમજમાં આવતી નથી, ગ્રહણ થતી નથી, પકડાતી નથી. જ્ઞાનીને વિકલ્પથી સાવધાની કરવી પડતી નથી, જેમ અત્યારે દેહની સાવધાની વિકલ્પથી કરવી પડે છે. એક ધડાકો થાય કમ્પાઉન્ડમાં તો અહીંયા પહેલા આંખ નીચી જાય, વિકલ્પ નો કરવો પડે કે ભાઈ પેલા કાન સંભાળશું કે પેલા નાક સંભાળશું કે પેલા આંખ સંભાળશું. આંખ જ ઊંચી જશે વગર વિચારે, કેમ કે એની સાવધાની ઊભી જ છે. આ પ્રસંગે તારતમ્યતા વિશેષ થઈને ખ્યાલ આવ્યો કે આ શરીરની સાવધાનીથી, બાકી તો સાવધાની ચાલુ જ છે પરિણતિમાં નિર્વિકલ્પણે. એમ જે રસે કરીને શુદ્ધોપયોગ થયો, જે આત્માના રસથી આત્માના મહિમાથી શુદ્ધોપયોગ થયો, એમાં સ્વરૂપ સાવધાની ચાલે છે, ચાલુ જ છે, એટલે એને જ્ઞાન વેદન છૂટતું જ નથી. એટલું ઉપસીને જ રહીએ છે, મુખ્ય વૃત્તિ જ રહીએ છે. જેટલો કેમ નિરસતા સાથે માગે છે આ આ જ્ઞાનમાં પાંચ ઇન્દ્રિયના પરિણામો સંબંધીની નિરસ્તાની કેમ અપેક્ષા લેવામાં આવે છે, કે એ વગર જ્ઞાન ત્યાંથી જે પકડાયેલું છે ને એની પકડ ઢીલી નથી થતી. જે રાગરસ છે એમાં જ્ઞાનની પકડ છે, એ જ્ઞાનની પકડ ઢીલી થાય તો એ જ્ઞાન વેદનને પકડવા માટે કંઈક નવરું થાય ને. અહીંથી પકડ ઢીલી થાય તો આ બાજુથી પકડવામાં આવી શકે ને, તો ધારા ચાલે છે અંદરમાં. ગુરુદેવ તો એમ જ કે છે કે તારો આત્મા તો જાગતી જ્યોત છે, કે જ્ઞાનની જ્યોત છે, જળહળતી જ્યોત છે, એવા શબ્દો વાપરે છે જ્ઞાનીઓ તો. જ્ઞાનની જળહળતી જ્યોત છે, જાગતી જ્યોત છે, એવી ધારાવાહી ચાલે છે. પોતે ઓલી બાજુ પકડાયેલો છે, આ બાજુનો કઈ ખ્યાલ આવતો નથી, એટલે ઓલું નિરસપણ આવ્યા વગર બીજો રસ્તો નથી. એટલા માટે તે ચીકણા પરિણામ ને ક્યાંય નહીં થવા જોઈએ. શું કારણ કે રસ માત્ર પકડાવી જાય છે. સામાન્ય ઉદયમાં પણ નિરસ પરિણામે જ આવું. દરેક વિષયમાં એવું છે, રોટલી વણતા શીખડાવો તો એ તમે સમજાવી સમજાવી ને કેવી રીતે શીખડાવો, એને વણવા જ બેસાડવું પડે. દીકરીને 10-15 વર્ષની ઘરમાં દીકરી થાય એટલે એને કઈ ટીચિંગ થી નો ટીચિંગ ક્લાસ થી કઈ રોટલી ન શીખી શકે, એને વણમાં જ બેસાડવી પડે. કે ભાઈ તારે સરખું વજન દેવું, ગોણા ઉપર બધી બાજુ સરખું વજન જવું જોઈએ. એક બાજુ વજન વધારે થશે ત્યાં પાતળ થઈ જશે, ત્યાં કાણું પડી જશે. શું પછી સરખું વજન દેવું, એની સ્પષ્ટતા એ વેલણ ફેરવે ત્યારે એને આવે કે સમજીને આવે, એ કયો મને. એની જે સ્પષ્ટતા છે કે સરખું ફેરવવું, એની જે સ્પષ્ટતા છે એ ફેરવતા આવે કે વગર ફેરવે આવી જાય, ગમે એટલું સમજે તો. એટલે સરખું દેવાનું એટલે સરખું જ દેવાનું, બરાબર ચોખ્ખું છે ને પણ ચોખ્ખું નથી. આ પ્રેક્ટિકલ જ્ઞાનનો જ વિષય છે, પ્રેક્ટિસ વગર કોઈ દિવસ એને સ્પષ્ટતા આવે જ નહીં. સાયકલ ઉપર બેસીને બેલેન્સ જાળવવું, બેલેન્સ જાળવવું એટલે શું? બેસે ત્યારે જ ખબર પડે કે બેલેન્સ જાળવવું શું ચીજ છે, એની સ્પષ્ટતા ત્યારે જ આવે, એ વગર ના આવે. એટલે જે પ્રેક્ટિકલ જ્ઞાનનો વિષય છે એ થિયરીની અંદર લાગે સ્પષ્ટ પણ ખરેખર સ્પષ્ટ નથી. સાયકલ ગમે એટલો સ્પષ્ટ સમજમાં લાગતો હોય તો પણ ખરેખર સ્પષ્ટ છે જ નહીં.
ભૂલમાં રહી
ગયા.
પ્રેક્ટિકલમાં જે ખ્યાલ આવે એ જ ખરો ખ્યાલ છે, ઓલો ખ્યાલ ખરો નથી. ખરેખર તો એમ છે, ખરો લાગે છે પણ ખરેખર ખરો નથી.
જતી જુદી છે,
જેમ કે કોઈને ખબર પડી કે રોટલી આમ જ મણાય છે અને 50 વર્ષ સુધી જોવે કોઈને રોટલી મણતા જોવે, થિયરી નહીં પ્રેક્ટિકલી જોવે, પણ એ ન મળે ત્યાં સુધી ન આવડે, એક રોટલી ન કરી શકે. બોલો પરમાગમ સારમાં કે ભાવ ભાષણ છે ને તો જ્ઞાન ની કેળવણી વિષય છે, એ વિચારનો વિષય જ નથી. આપણા લોકોને વિચાર કરીને નિર્ણય કરી લેવો છે, અને ગુરુદેવ ના પાડે છે. જેમ રોટલીના લોટ ને કેળવે છે તેમ એને આત્માને જ્ઞાન થી કેળવવો જોઈએ, એને ભાવ ભાષણ થવું જોઈએ. ભાવ ભાષણ વખતે આ વાત લીધી છે. લોટમાં પાણી નાખે એટલે કણિક ન થાય, ત્રીજી ચીજ તો છે જ નહીં એની અંદર. લોટમાં પાણી થઈ ગયું કે તૈયાર, એને એ લોટ કેળવવો પડે, તોપવો પડે જેને આપણે કહીએ છીએ. બે ચીજ હોવા છતાં પણ અવસ્થા ફેર છે. ટૂંપવાની અવસ્થા જુદી, વગર ટૂંપેલાની અવસ્થા જુદી, પાણી નાખેલાની. તો જેમ રોટલીના લોટને કેળવવો પડે તો જ રોટલી થાય, એમ ભાવ ભાષણમાં જ્ઞાન કેળવવું પડે. ભગવાન કે છે માટે નહીં, સાંભળ્યું ને સ્પષ્ટ થયું માટે નહીં એમ કે છે, પણ એને પોતાથી ભાવ ભાસવો જોઈએ. ત્યાં સુધી એનો મહિમા ભાસે નહીં, ત્યાં સુધી એનો રસ આવે નહીં, અને ત્યાં સુધી સન્મુખતા થાય નહીં, ત્યાં સુધી સમય દર્શન થાય. આ ચોખ્ખી વાત છે. અનુભવ થી નિશંકતા થાય છે. દોનો પ્રકાર કે એક હી સમય મેં અનુભવ અને નિશંકતા આ જાતી હૈ. સંસારી જીવ કો કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપ માત્ર પરિણામ કે વેદન કી પ્રસિદ્ધિ હૈ, ઉસી સમય ત્રિકાલી રૂપ સ્વઅસ્તિત્વ થી પોતાનું અસ્તિત્વ ભાસતું નથી. એટલે માત્ર જે પરિણામ જેવડો ને જેટલો જ હું છું એ મિથ્યા અનુભવ છે. તો પત્ર લાંબો છે, એટલો સમય તો પૂરો નહીં થાય, પણ કોઈ ખાસ પ્રશ્ન હોય તો લઈ લઈએ પત્રમાં. પરિણામ મેં છે અસ્તિત્વ પણ એક શ્રદ્ધા હતા કરશે, એટલે પરિણામ જેવડો ને જેટલો જ હું છું એવો જે સ્વીકાર છે એને હટાવી ત્રિકાલી જ્ઞાનાનંદ આદિ અનંત ગુણો કે દેહાકાર અસંખ્યાત પ્રદેશે નિજપણે મેં શ્રદ્ધા કે પર્યાય કો એકાકાર વ્યાપક કરતે હી નિત્યપણે કા નિજ અસ્તિત્વપણે કા પ્રતિસમય અનુભવ હોતા હૈ. આ શ્રદ્ધા અપેક્ષાએ કેવું પરિણામ થાય છે એનો ચિતાર છે, કે પરિણામમાં જે એકત્વ થઈને અથવા પરિણામમાં પોતાની હયાતી જે શ્રદ્ધામાં ગ્રહણ થાય છે એ ત્યાંથી હટી જવી જોઈએ. પરિણામ માત્રમાં પરિણામ જેટલો જ હું છું એમ હું પણ આથી જે અસ્તિત્વ પરિણામ માત્ર જેટલું જ વેદાય છે, એના બદલે ત્રિકાળી જ્ઞાનાનંદ આદિ અનંત ગુણોની દેહાકાર અસંખ્યાત પ્રદેશી નિજપણે મેં શ્રદ્ધાની કરી રહે એકાકારપણે વ્યાપક થાય ત્યારે નિત્યપણો અને નિજ અસ્તિત્વપણાનો પ્રતિશય પ્રતિસમય અનુભવ થાય. આ શ્રદ્ધાપૂર્વક અનુભવની વાત કરી, પણ જે નિર્ણયનું સ્ટેજ છે એ આવે તો જ આમ થાય, સીધું અક્રમે થાય એટલી વાત અહીંયા અપેક્ષિત છે. પણ દરેક જગ્યાએ તો કંઈ બધી વાતમાં કંઈ અપેક્ષા કહેવા બેસાય, પણ આવું શ્રદ્ધાનું પરિણામ થાય છે. અપરિણામી નિત્ય ત્રિકાલી ધ્રુવ બિંબ મેં હું, ક્ષણિક પરિણામ નહીં યહ શ્રદ્ધા કા વિષય હૈ. આ ચોખ્ખું કરી નાખ્યું, અસ્તિ નાસ્તિ કે અપરિણામી નિત્ય ત્રિકાળી ધ્રુવ બિંબ હું છું, એક સમયનું જે ક્ષણિક પરિણામ છે તે હું નથી, આટલો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા એક હી સમય મેં પૂર્ણ ત્રિકાળી કો પકડ કર અભેદ હો જાતી હૈ. શ્રદ્ધા તો આટલું કામ કરે છે, એ તો ત્રિકાળી પોતાના ભગવાન ને પકડીને અભેદ થઈને જ રહીએ છીએ. યહાં અસ્તિત્વ કી સ્થાપના હોતી હી, ત્રિકાળીમાં અસ્તિત્વની સ્થાપના થતા જ મેં પરિણામ કે સાથ નહીં પરિણમતા,
અનુભવ થતા જ
બસ જ્યાં પોતાની શ્રદ્ધાથી સ્થાપના થઈ એટલે પરિણામની પકડ છૂટી ગઈ. બે જગ્યાએ પરિણામ પકડ રહીએ નહીં, કેમ કે પરિણામ બહિર તત્વ છે, ત્રિકાળી અંતર તત્વ છે. પરિણામ ઉપરની પકડ છે એને ત્રિકાળીમાં હું પણ આવે નહીં, ત્રિકાળીમાં હું પણ આથી પકડ આવે પરિણામની પકડ રહીએ નહીં. આ એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે.
પકડ કરે છે પાછું પરિણામ,
હા પકડ કરે છે પરિણામ પણ પોતાની નહીં. એનું કારણ એ છે કે એક સમયવર્તી કોઈ પણ પરિણામ કરતા, આ તો હજી તો નિર્ણયના કાળમાં તો પરિણામ સામાન્ય છે, ગુણ નથી પ્રગટ્યા, પણ કેવળ નાનાદી ગુણ પ્રગટ્યા હોય તો તે અનંત અનંત ગુણ શુદ્ધ થઈ ગયા હોય તો સમયવર્તી પરિણામ કરતા વસ્તુ અનંત ગુણ મહાન છે. એનો કોઈ રેશિયો પ્રોપોર્શન લાગતા નથી, એટલું બધું મહાન છે. તો હવે રાજા ઉભો હોય ને પટ્ટાવાળા ઉભો હોય તો ધ્યાન રાજા ઉપર રહે કે પટ્ટાવાળા ઉપર રહ્યા, તો સીધી વાત છે. રાજા પોતે ઉભો છે, બાજુમાં એનો પટ્ટાવાળો છડીદાર ઉભો છે. ધ્યાન તો રાજા ઉપર, મુખ્યતા તો રાજાની જ રહેવાની છે, પટ્ટાવાળાની થોડી મુખ્યતા આવવાની છે. એવી વાત છે, ક્યાં ત્રિકાળી મહાન આત્મા પરમાત્મા પરમપદ, ક્યાં એક સમયનું પરિણામ, એટલે એની પકડ છૂટવી સહજ છે. પદાર્થના નિર્ણયથી પરિણામની પકડ છૂટવી સહજ છે. પદાર્થ નિર્ણય વગર કોઈ રીતે પરિણામ ઉપરની પકડ ન છૂટે. તો એ ઘણી વાર એ વિચાર આવ્યા છે કે જુઓ આપણે બપોરે જે વિષય ચાલ્યો ને એના ઉપરથી વિચારો આવ્યા
છે.
કેવળ જ્ઞાન લેવાની જે વાત આવી ગઈ સુગાનીજીની, બીજા જ્ઞાનીઓની, બીજા સિદ્ધાંત જ્ઞાન લગાડે તો ભક્તિ કરે ને સિદ્ધાંત જ્ઞાન લગાડે તો ભગવાન ની ભક્તિ કરે ત્યારે સિદ્ધાંત જ્ઞાન લગાડે તો ભક્તિ થાય
ખોટું લાગે,
લાગે
ભક્તિ ખોટી લાગે,
ભક્તિ ખોટી લાગે.
ચરણાનું યુગમાં જોઈને ચાલવું મુનિએ સિદ્ધાંત લગાડે તો દ્રવ્યનું યોગ, તો હવે દ્રવ્યનું યોગને પણ ક્યાં ન લાગુ કરવો એ સત્પુરુષ વગર ને શ્રી ગુરુ વગર કોણ સમજાય? પગલે પગલે ભૂલ થાય એવું છે.
એમ જ
એવો દર્દી છે કે એને એક એક ડોઝ લેતી વખતે ડાક્ટરને પૂછવું પડે એવું છે, કેટલી માત્રામાં લેવાનો છે, કેટલા વાગે લેવાનો છે, આગળ શું ખાવાનું, પાછળ શું નહીં ખાવાનું, બધું એને પૂછવું પડે છે. એવો રોગ છે આનો. આ સત્પુરુષનું મહત્વ કેટલી જગ્યાએ ભૂલ થાય. તમે દ્રવ્યાનો યોગ શીખ્યા હોય ને સમજ્યા હોય તો એનો પ્રયોગ તમારે ક્યાં ન કરવો એ કોણ શીખડાવશે? કેવી રીતે શીખડાવશે? કે ભક્તિ કરતો હોય ત્યારે દ્રવ્યાનો યોગ એક બાજુ રાખજે, જયારે કોઈ જ્ઞાની એમ કે કેવળ જ્ઞાન લઈ લેવું છે ત્યારે ત્યારે એનો પુરુષાર્થ જો દે છે ત્યાં દ્રવ્યનો યોગ લગાડતો નહીં, કોણ શીખડાવે? તો જ્ઞાની અજ્ઞાની ઠરાવશે. આ પંચમકાળમાં કેવળ જ્ઞાન થતું નથી, આ બધી કેવળ જ્ઞાન ની વાતો કરે છે. આ તો બધા જ્ઞાનીઓ હાલતા ને ચાલતા કેવળ જ્ઞાન ની વાત કરે છે. જ્ઞાનીઓ કેમ કે પૂર્ણતા નો ભાવના છે, અપૂર્વ અવસર એવો ક્યારે
આવશે?
પંચમકાળ છે ભૂલી ગયા, એ ભાવનામાં ભૂલી જાય, ભૂલી નથી ગયા પણ એટલું ભાવન કરે કે જાણે ભૂલી ગયા એવું લાગે. એવી બધી જે આની ખૂબીઓ છે, સત્પુરુષ વગર બીજો કોઈ આરો આરો છે એમ લાગે છે. કેટલી જગ્યાએ સૂચના આપે દર્દીને હોસ્પિટલાઇઝ શું કરવા કરે છે? કરોડપતિ અબજપતિ હોય તો એને એમ કે છે કે એને દવાખાને લઈ જવાનું શું કરવા કે છે? એના ઘરે નથી નર્સ રખાતી, ઘરે ડાક્ટર નથી બોલાવતા. ભાઈ ડાક્ટર 5 માઇલ દૂર રહે છે અને અહીંયા 5 ડગલા દૂર રહે છે, ગમે એવો હોય તો કઈ ડાક્ટર ને એના ઘરે રાખી શકે અને રે ખરો ઓલો અબોધપતિ માણસ હોય એના ઘરે ડાક્ટર રે ખરો કે ભાઈ મારો છ મહિનાનો મંદવાડ છે, તું છ મહિના રે તારે પૈસા લેવા એલો ના હો, મારે પ્રેક્ટિસ છે, તમે છ મહિના મરી જાય પછી મારે પ્રેક્ટિસ કઈ નવી ઊભી કરવી હે, ક્યાંથી ઊભી થાય કરવી હોય તો હે, ગમે એટલા આપો, છ મહિના કઈ તમારા ઘરે હું રહું નહીં, મારા દવાખાને જ રહું, પાંચ મહિના ક્યાંથી આવવાનો હતો, હોસ્પિટલમાં આવે તો બાજુના રૂમમાં એક ને બીજો ડ્યુટી ઉપર, બીજો ને ત્રીજો ડ્યુટી ઉપર, અંડર સ્ટ્રિક્ટ સુપરવિઝન, મેડિકલ સુપરવિઝન હોસ્પિટલમાં રહી શકે, ઘરે કોઈ સંજોગોમાં ના રહી શકે. તો શરીરના રોગમાં પણ આટલું પ્રોવિઝન છે, આત્માનો રોગ તો ભયંકર જન્મ મરણમાં છે, કેન્સરનો બાપ છે, એટલે એમને તો ધરાકો જ કર્યો છે શ્રીમદજીએ, તો કે પ્રત્યક્ષ સદગુરુ સમની પરોક્ષ જીનો ઉપકાર, જીનેન્દ્રની વાણી પરોક્ષ હોય તો તું વિચાર કરીશ ને બીજો, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર, તને આત્માનો વિચાર જ ઉગ્યો નથી, આવું જો ડાપણ કરીશ કે જીનેન્દ્ર તો કેવળ જ્ઞાનથી બોલ્યા છે અને આ તો સદમસ્ત છે, કે તને આત્માનો વિચાર નથી, તું ડૂબે છું એ તને ખબર નથી, એવું ક્રાંતિકારી ગાથા છે. એ વખતે તો કોઈને આપતા નહોતા આત્મસિદ્ધિ, કે તમારે એકલાને જ વાંચવાની, બીજાને દેતા નહીં, કેમ કે આવી બધી ગાથા નાખી હતી. જીનેન્દ્રને ગૌણ કર્યા સદગુરુભાઈએ, જીનેન્દ્રને ગૌણ કર્યા, કર્યા પરોક્ષ છે માટે કર્યા છે અને આ પ્રત્યક્ષ છે માટે આગળ કર્યા છે. કેમ કે કેવી રીતે એને સૂચના આપે, વાડી વાડી ઘડી કેવી રીતે સૂચના આપે એને, કીધું અહીંયા તું ભૂલો, જો તું અહીંયા ભૂલો કેવી રીતે આપે, પરોક્ષ કોઈ આપી શકે ને એક વખત ના આપી શકે, એવો વિષય છે. દ્રવ્યાનુયોગને પણ એક બાજુ રાખવાનું કે એ કેવી રીતે બને, તો કે આ તો વસ્તુના સ્વરૂપનું ખંડન થઈ જશે, સિદ્ધાંતનું ખંડન થઈ જશે. મેં કહ્યું સિદ્ધાંતો બધા એવા છે, ચારે અણુઓ ખોટા થઈ જાય જો બધે પીડાવા જાય તો, હવે એકે સાચો નહીં રહે, કાં તો કરુણાનું યોગની વાત જૂઠી કહેવી પડશે, કાં તો હૃદયનું યોગની જૂઠી કહેવી પડશે, એવો વિષય છે. સાપ તો સાડા દસ થી સાડા જ નાખીએ છીએ ત્યાં પહેલાં.